એ રુદ્રાક્ષના ભેદ છે. ચાર રંગના રુદ્રાક્ષ આવે છે, સફેદ, લાલ, પીળો અને કાળો. સફેદ રુદ્રાક્ષ બ્રાહ્મણ જાતિનો, લાલ રુદ્રાક્ષ ક્ષત્રિય જાતિનો, પીળો રુદ્રાક્ષ વૈશ્ય જાતિનો અને કાળો રુદ્રાક્ષ ક્ષત્રિય જાતિનો, શુદ્ર જાતિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, સફેદ, લાલ, પીળો અને કાળો. જેટલો રુદ્રાક્ષ મોટો, જેની ઉપર દાણા વધારે, ખળબચ્ચળો વધારે, એટલો જ ધારણ કરવામાં એને લાભ, એ ફાયદો વધારે. રુદ્રાક્ષને ધારણ કરવાનો રુદ્રાક્ષ ઉપનિષદમાં એનો વિધિ છે, વિધાન છે. એક મુખથી માંડીને 14 મુખ સુધીના, એથી અધિક મુખ સુધીના રુદ્રાક્ષો આવે છે. દરેક મુખોના બીજ મંત્રો છે. જેટલા મુખી રુદ્રાક્ષ આપણી પાસે હોય, માનો કે પંચમુખી રુદ્રાક્ષ છે અને એને આપણે પહેરવો છે, તો 500,000 જપ એ બીજ મંત્રના કરવા, એનો મંત્ર છે. દરેક બીજોના મંત્રો છે. પવાલામાં, વાડકીમાં એ ગંગાજળને દેવું, રુદ્રાક્ષ અંદર મૂકી દેવો, દરવો ઉપર ઢાંકવા, દરરોજ બીજ મંત્રનો જપ કરવો. એ જપ દરરોજના નિયમ પ્રમાણે પૂરો થાય એટલે રુદ્રાક્ષને ગંગાજળમાંથી બહાર કાઢવો, શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ચંદન, પુષ્પ, બિલીપત્ર મૂકી ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરી પ્રાર્થના રુદ્રાક્ષની કરી દેવઘરમાં મૂકી દેવો. 500,000 જપ પૂરા થાય એટલે તે દિવસે બ્રાહ્મણને બોલાવી, જો શક્તિ હોય તો લઘુરુદ્ર નીકળ એક રુદ્રી અથવા એક અભિષેક એની ઉપર કરાવડાવી, એની મહાપૂજા રુદ્રાક્ષ નીકળી બ્રાહ્મણ સુભાષીને ઈશ્વર સ્વરૂપ માની શંકર સ્વરૂપ એના જોડાને જમાડવું, શક્તિ હોય તો વસ્ત્ર વિગ્રહ આપવા, દાન દક્ષિણા આપી બ્રાહ્મણના આશીર્વાદ લેવા અને રુદ્રાક્ષને ધારણ કરવો. એવો રુદ્રાક્ષ ઉપનિષદમાં અનુવિધાન છે. દરરોજ ગંગાજળમાં રુદ્રાક્ષ મૂકીએ અને એ કાઢી જાવ છે, એ પાણી છે તે પોતે પી જવું, વધારે હોય તો ઘરમાં છાંટી દઉં, આવું વિધાન ત્યાં છે. જો સાવિત્રી, એક વખત કાશીમાં ભદ્રસેન નામનો રાજા હતો અને એનો મંત્રી હતો. રાજાને મંત્રી રાજ્યમાં રહે યોગાનુયોગ્ય બંનેને ત્યાં દીકરાઓ થયા એક સાથે. જે દિવસે રાજાનો ત્યાં ભદ્રસેનનો ત્યાં પુત્ર જન્મ થયો એ જ ક્ષણે મંત્રીને એક જ ટાઈમ એ બંને છોકરાઓ મોટા થતાં જોડે રમે, સોનાના આભૂષણો પહેરાવે છે ત્યાં કાઢી નાખે અને રુદ્રાક્ષની માળાઓ પહેરે. એ માળાઓ એ ક્યાંથી આવે છે એમની પાસે ખબર ના પડે, કોઈ જાણે નહીં. શામ સામી બેસીને કાઢી નાખે. એમની માતાઓ જુએ તો ભલે રુદ્રાક્ષ શરીર પર પહેરેલા જુએ, નાના નાના છોકરાઓ પકડીને રુદ્રાક્ષ બાંધેલા હોય ગળામાં, હાથમાં, કાલામાં, બધે કાઢી લે, ધમકાવે. રાજાના છોકરાઓ થઈને બાવાના ઘરેના પહેરો છો? ના, કે રાણીઓ ને. રાજાના છોકરા, શ્રીમંતના છોકરા થઈને તમે આ બાવાઓના ઘરેના પહેરાય? કરી શકાય કાલથી? છોકરો ના પાસે નહીં ગયો, એ માળાઓ લઈ લે, ઉતારી લે, છોડી લે. બિંદા રમે પછી ફરી માળાઓ અમને પ્રાપ્ત થાય. એક ટોપડી ભરી શની રુદ્રાક્ષની માળાઓ. રાજાને કહે કે આ તમારા છોકરાઓ ગયા જન્મમાં બાવાઓ છે કે આ જન્મે રુદ્રાક્ષ પહેરે છે, જો આ ટોપડી બધી ઉત્તર અશે શું કરીશું? આવતી ભદ્રશેન કે મંત્રી પણ રાણીને કે સ્ત્રીને પોતાની શું કરવાનું? આપણે માળાઓ પહેરે આપણે છોડી નાખવાની, આ નાખવાની ટોપડીમાં એક બાજુ શું થાય? એ દરરોજ રુદ્રાક્ષ મળી આવે, એ માળાઓ પહેરે ને કાઢી નાખે. એમાં એક દિવસ પરાશર નામના ઋષિ આવ્યા અને પરાશર ઋષિ આવ્યા કે ભદ્રસેન રાજાએ ખૂબ સ્વાગત કર્યું. સ્વાગત કરતા જ છોકરાઓને બોલાવી કહ્યું કે મહારાજ, આ બે છોકરાઓ એક સાથે જન્મા છે, એને અમે સોનાના કળા, પાંચો, ચેનો, સોનાની પહેરાવી છે, એ આભૂષણો કાઢી નાખીને આ રુદ્રાક્ષ કેમ પહેરે છે? ગયાજનોના સાધુ છે, બાબાઓ છે. આ એક પ્રશ્ન ભદ્રસેન રાજાએ આ પરાશર મુનિને પૂછ્યો. પરાશર એટલે ત્રિકાળ જ્ઞાનવાળા. છોકરાઓને જોતા પરાશરને સમજણ પડી ગઈ. એમનો ગૌ જન્મ જોઈ નાખ્યો અને જોતામાં ગત જન્મની ખબર પડતામાં બહુ સુંદર જવાબ કહે છે. કેટલીક વખત નાના નાના સૂત્રો અંદર છે, વાતો છે, કેટલાક સંવાદોમાં એવી નાની નાની વાતો છે, એ આપણા જીવન સાથે જો ઉતરી જાય તો આપણું જીવન કલ્યાણ થઈ જાય, જીવનનો વેળો પાર થાય. પરાશર મુનિ બહુ સુંદર કહે છે, રાજા આ છોકરાઓને માટે પૂછ્યું તો ગયા જન્મના બાવાઓ, તો કે હા બાવાના ઘરે ના કરે એટલે બાવાઓ, બીજું શું. ભદ્રસેન રાજા કહે છે આ તો માળાઓ તો બાવાના ઘરે ના. એના પ્રત્યુત્તરમાં પરાશર મુનિ કહે છે, રાજા શરીર પર રુદ્રાક્ષની માળા પહેરવી, રુદ્રાક્ષ ધારણ કરવી ક્યારે ધારણ કરી શકાય છે, ક્યારે પહેરી શકાય છે, પૂર્વનું પુણ્ય હોય તારે, પૂર્વના સંસ્કાર હોય તારે. પૂર્વના પુણ્યને સંસ્કાર વગર રુદ્રાક્ષની માળા પહેરવાનો ભાવ થતો નથી. સોનાના આભૂષણો પહેરવા એમાં પુણ્યની જરૂર નથી, એ તો કશૈયોની સ્ત્રીઓ અને કશૈયો પણ પહેરે છે. સોનાની ચૂડીઓ પહેરવામાં પુણ્ય નહીં, એ તો નીચીને ત્યાં પણ હોય છે. કાશીના હરિજનને ત્યાં જાઓ, આપણી પાસે કોઠાઓ નથી, કશું નથી, એટલું એની પાસે છે. કાશીના હરિજનની પાસે જાઓ, તેની પાસે જે હોનું છે એ મારીને તમારી પાસે નથી, આપણી પાસે નથી. એની સ્ત્રી જે બંગડીઓને દાગીના કરે છે એની કાર પર સોનાનું ઝાડું છે. લો, કાશીના હરિજનનો જે સ્મશાનનો માલિક છે એટલી સમૃદ્ધિ હરિજનને ત્યાં છે, એટલું સોનું છે ને ત્યાં, એ પુણ્યશાળી જીવાત્મા એમ, એવું કંઈ નહીં. સોનાની ચૂડીઓ સોનાના આભૂષણો પહેરવા એ પુણ્યની જરૂર નથી, એમાં રુદ્રાક્ષની માળા પહેરવામાં પુણ્ય છે. એમ તો આ ગયા જન્મનું આ લોકો કયા સંસ્કારો છે, કયું પુણ્ય છે? રાજાએ ફરી પૂછ્યું, આ માળાઓ કેમ પહેરે છે? આટલી નાની ઉંમરમાં સંસ્કાર વગર પહેરાય નહીં ને. ત્યારે પરાશર મુનિ એક સુંદર નાનીમથી વાત કહે છે કે પૂર્વકાળમાં નંદીગ્રામમાં એક મહાનંદા નામની વેશ્યા હતી, સોનાની હવેલી, સોનાનું સાધન, સોનાના પતરા, બારી બારમાં ફર્નિચર બધે. એક વખત શરીર પર આભૂષણો પહેરીને અગાશીમાં સોનાની ખુરશી નાખીને પરપુરુષની રાહ જોતી મહાનંદા બેઠી હતી. એમાં સામેથી દૂરથી એક વૈશ્ય આવે, એની પાસેમાં રત્નનું, મહાદેવનું, શંકરનું બાણ હતું. એ દૂરથી મહાનંદાએ જોયું, દાસીને બોલાવીને કહ્યું કે નીચે ઉભી રે, જો વૈશ્ય આવે છે એની પાસે મહાદેવનું, શંકરનું, રત્નનું બાણ છે, જે કંઈ કિંમત કહે આપી દેવાનું, કંઈ લઈ લે, ખરીદી લેજા, પૈસામાં આના કાઢી કરીશ નહીં. એ 5,000 કે તારે 10,000 કહેવાના, 10,000 કે તારે 20,000 કહેવાના, 20,000 કે તારે 25,000, ડબલ બોલવાનું, છોટ પૈસાની વાત મને, આપણે રત્નનું બાણ લઈ લેવાનું. સાર દાસી તો ભીરી ચોકમાં, વૈશ્ય આવ્યો, ઉભો રાખ્યો, ભાઈ આ અમારી મહાનંદા નામની વેશ્યા છે, આ હેમ હવેલી છે, ના ઘરનું બારી બારનું લાકડું ફર્નિચર હોનાના પતરાથી મળેલી છે. વૈશ્ય કે તેથી અમને શું, મહાનંદા વેશ્યા છે અને ત્યાં આટલી બધી સમૃદ્ધિ છે, તેથી અમારે શું વૈશ્ય વૈભવ વહી શકે છે? એવું નહીં ભાઈ, તારી પાસે મહાદેવનું બાણ છે ને, તો કે હા એ મહાનંદાને જુએ છે, તું મોથી બોલે કિંમત તને આપી દેવાની. વૈશ્ય પૂછા, તું કે છે? ના હું નહીં, ઉપરથી ઓર્ડર છે એનો, મોથી બોલો એટલી કિંમત. વૈશ્ય કે છે કે તારી મહાનંદા એ સમૃદ્ધ છે, તો કે હા સમૃદ્ધિ પુષ્કળ છે, તો આ એની હવેલી, તું હેમ હવેલી સોનાની હવેલી કે છે, એના એની હવેલીમાં પોતું કરવાના જે છેલ્લી કચ્છના ફાટના જૂના લુગડા હોય ઘરમાં, એના એવું તદ્દન જૂનું કે હવે પોતું કરવામાં પથરા ધોવામાં જ કામ લાગે એવું છે, એવું લુગડું હોય, એવી સાડી ચણિયો ને ચોળી હોય, એવા તદ્દન જૂના કપડાં પહેરી દે, અને એક પણ દતીપુર છોનું શરીર પર રાખ્યા વગર એ ચોકમાંની ઉતરી પડે ને એ બધી આવીની એની સમૃદ્ધિ એનું જે કંઈ ઐશ્વર્ય એ બધું જ આ મહાદેવના બાળ પર નોછાવર કરી દે તો પણ ઓછું પડે એમ છે. બોલ, શું આપવાની છે? પછી તો પૂછવાની વાત જ મારી નાખ. હાથના લુગડા પહેરીને નીકળી જવાનું બહાર ને તમામ મિલકત એની ઉપર ઐશ્વર્ય નોછાવર કરવાનું તો ઓછી પડે મિલકત. પછી કરવાનું શું? કાશીને બોલવાનો કોઈ રસ્તો જગા નથી. જો એને કહું કે લાખ રૂપિયા લેવું છે, હું જો કે તો એ હવાલા અખ્તર જ બોલે, આ તો મિલકત આખી આપી દે તો પણ ઓછી પડે. દાસી તો હવે આગળ જગા જ નથી દાસીને બોલવાની. બેસી ચાલવા માંડ્યું. ઝડપી એકદમ દાસી ઉપર ગઈ. મહાનદાએ પૂછ્યું, શું કહ્યું? દાસી કહે છે કે એ તો કહે છે તારી મહાનદા પહેરેલા કપડે જીના જીર્ણ જૂના નીકળ્યા ને તમામ મિલકત તાજા વેલીની મિલકત જેવો નોછાવર કરી દે તો ઓછું પડે એમ. ગાયને ઉભો રાખીને એવું કહી દે કે 3 દિવસ તારી ધર્મપત્ની થાય છે. ધર્મપત્ની થાય 72 કલાક માટે, જિંદગી પર્યંત નહીં. 3 દિવસની ધર્મપત્ની થવું તો બાણ આપે. શું બોલે છે મહાનંદા? બહુ સમય એમ સમજવાની કથા. આ સમજવાની કથા છે. મહાનંદા શું કે છે? ધર્મપત્ની ભોગપત્ની નહીં. ભોગપત્ની તો હજારો ની બની છું, ધર્મપત્ની એકની બનવાનું. જોવા સમાધિ ભાષા છે. ધર્મપત્ની બનવાનું કે છે મહાનંદા, ભોગપત્ની નહીં. વૈભવ ભોગવવા માટે આ શરીર આપવાનું નથી, ધર્મ સંપાદન કરવા માટે. તે પણ 72 કલાક, 3 દિવસ માટે વધારે નહીં. જાય જલ્દી જા. સરખનાર કરતી દાસી નીચે ઉતરી વૈશ્યને ઉભો રાખ્યો. ભાઈ ઉભો તો રે, કેમ? અમારી મહાનંદા 3 કલાક 3 દિવસ માટે તારી ધર્મપત્ની થાય તો આપી દે. આપી દો. ધર્મપત્ની થવાનું કહેતો ના કહેવાય? હમણાં ભોગપત્નીની વાત કરતા હો તો ના કે. તરત વૈશ્યને લાવી ઉપર આવી એની જોડો વૈભવની ગ્રસ્તાની ગ્રહસ્થી સમૃદ્ધિ જોઈ મહાનંદા અંદર આવી પગે લાગી. આવો, એક સુંદર પલંગ, એ પણ સોનામાં તળિયો અને સમૃદ્ધિ ઐશ્વર્ય જબરજસ્ત. વૈશ્ય બેસી ગયો. મારા 3 દિવસની ધર્મપત્ની થયું છું. વાતથી નહીં, અગ્નિ પ્રદીપ્ત કર. ધર્મપત્ની થયું છે એમ નહીં. તારે દાસીન કે ચોરી તૈયાર કર, માટી નાખ, અગ્નિ પ્રદીપ્ત કર, ચંદન ચોખા પુષ્પ મેઘ ઘીની વાડકી મૂકી દે, પવાલું આત્મી તરફાણું પાણી જીવો તે મૂકી દે, આસન નાખ. આપણે બંને જણ બેસીએ, અગ્નિની પૂજા કરીએ, સૂર્યની સાક્ષી સૂર્યની બહાર અગાશીમાં જઈને પૂજા કરીએ. આપણે બંને જણને પછી પૂજા કરી અગ્નિમાં હું હોમ આપું, પ્રાણાયામ સ્વાહા જમાડું, પછી તું આ પાણી જાળીને કે 72 કલાક માટે તમારી ધર્મપત્ની થવું છું, એટલું જ, બીજું કંઈ નહીં. સૂર્યને સાક્ષીમાં હું આ સંકલ્પ કરું છું, બસ. વિશે કહ્યું તરત જ મહાનંદાએ દાસીને બોલાવી ચોરી તૈયાર કરી અગ્નિ પર બે છાણા મૂક્યા. બીજું શું? અગ્નિ પ્રજ્વલિત ચંદન ચોખા કંકુ ચોખા ફૂલ મૂકી દીધા, આસન મૂકી દીધું, સુવર્ણ પાત્ર એના ઘરમાં તો બંને જણા વૈશ્ય ને મહાનંદા બેઠા અગ્નિની પૂજા કરી. વૈશ્ય પ્રાણાયામ સ્વાહા પ્રાણાયામ સ્વાહા આહુતિ આપી. બંને જણા અગ્નિને પગે લાગ્યા. એ જ થાળી લઈને બહાર આવ્યા. ઉદય બ્રહ્મણો રૂપમ મધ્યાન્ય તું મહેશ્વરા અસ્તમાને સ્વયં વિષ્ણુ ત્રિમૂર્તિષ્ઠ દિવાકરા દત્તાત્રે સ્વરૂપિણે સવિતા શ્રીનારાયણ મહા ગંધપુષ્પ કરી આવીને બન્યું જણા અગ્નિની પાસમાં બેઠા. મહાનંદાએ હાથમાં જળ લીધું. જગન્યતા જગતના પ્રત્યક્ષ નારાયણ સવિતા અગ્નિનારાયણ આપની બંનેની સાક્ષીમાં આ વૈશ્યની 72 કલાક માટે 3 દિવસની ધર્મપત્ની થવું છું. બસ, કલાસ લગ્ન થઈ ગયું 3 દિવસ. આટલો જ સંકલ્પ, વધારે નહીં. બધું જ વિસર્જન. દાસીને કે ઉઠાવ, આ કંઈ જોયું નહીં. રત્નનું બાણ ભગવાન નૃસિંહ સરસ્વતી સાવિત્રીને કે છે આપી દીધું. સામે એક મોટો મંડપ સ્વરનો, એની અંદર એક સ્વરના કટોરાની અંદર બાણ રત્નનું મૂકી દીધું. જીવનમાં અગ્નિની સાનિધ્યમાં કોઈને શરીર નથી અપાવ્યું એવી મહાનંદા અને વૈશ્ય એક આસન પર છત્ર પલંગ પર બેઠા છે. એના વૈભવને જુએ. એમાં વૈશ્ય પૂછ્યું, મહાનંદા તારા મંડપ બહુ સુંદર છે, નાનો અમથો સારો છે. એના ઉપર શું છે? કુકડો અને માંકડો બે છે. તો આ કુકડા અને માંકડાને કેમ રાખ્યા છે? મહાનંદા કહે છે કે મારો વૈશ્યાનો ધર્મ છે. કોઈ પર પુરુષ મારે ત્યાં આવે નહીં, હું એકલી હોઉં, તમારો સમય કઈ રીતે કાઢો? એટલે મેં આ કુકડાને ને માકડાને મેં નૃત્ય કલા નાચ શીખવાની રાખ્યા છે. કોઈ પરપુરુષ ના હોય તો એ મારા ખોળામાં બેસે, નીચે ઉતરે, ખભા પર બેસે, બસ આ એમને આ જમાડ્યા કરું છું. સફેદ દૂધ જેવા, સફેદ દૂધ જેવા કુકડો અને માકડો બંને એકદમ મેં રાખ્યા છે નૃત્ય કલા શીખવાની. પણ મહાનંદા બરાબર સફેદ દૂધ જેવા છે, પણ ગળે શું બાંધ્યું છે? કાળો દોરો બાંધ્યો છે. શું છે? આ એક મોટો રુદ્રાક્ષનો મણકો છે. બંને ગળામાં એક એક રુદ્રાક્ષ બાંધ્યું મહાનંદાએ. પેલું આખું શરીર સફેદ, ગળામાં એક કાળી દોરી અને મોટો રુદ્રાક્ષ. સુંદર લાગે, કુકડોનો માકડો દેખાય સરસ. ખોળામાં લઈને ધમાડવાનો, હાથ ફેરવાનો ભાવ થાય એવા શુદ્ધ સ્વચ્છ